एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार दलप चव्हाण नी वार्ता बदलो ऑडियो पठन डॉक्टर भानु प्रसाद उपाध्याय। गामना उगमणे टेकरे आवेल 10-12 काचा माटीना घरोमां केटलीक वणकर चमारनी वस्ती हती। તે મોલ્લાને લોકો વાસ તરીકે ઓળખતા। ના ફિકરી સંભળી હવામાં તરતી હોય તેવી સુમસામ બપોર હતી। વાસના નાના મોટા લણણીનો સમય હોવાથી દાડીએ મજૂરીએ ગયા હતા। વાસના તોરણ હેઠળ લાલીઓ કૂતરો ભીની માટીમાં તરપતી જીભે હાંફતો હતો। એકાએક લાલીઓ ઊભો થયો, માથું હલાવ્યું, પટાપટ પટાક પટ, માથા સાથે કાન અથડાવાનો અવાજ આવ્યો। આગળના પગ લાંબા કરી, શરીર તંગ કરી, આળસ મરડી, પૂંછડી હલાવી ધીમે ધીમે આકાશ સામે જોયું। તેને ભસવાની તીવ્ર ઈચ્છા થઈ આવી, પણ ન ભસ્યો। પછી તે વાસ તરફ વળ્યો, ધીમે ધીમે ગોકુળના ઘર પાસે આવી ઊભો રહ્યો। ચારે બાજુ માથું લંબાવી હવા સૂંઘવા લાગ્યો અને માથું નીચું કરી ગોકળના ઘરથી દૂર ઘર પાસે ભીંતડા પાસે બેસી નિરાતે હાંફવા લાગ્યો। ગોકળ લાંબા સમયથી બીમાર હતો। તે ઘર પાસે ખાટલીમાં ચત્તોપાટ સૂતો હતો। બંડી અને પાંચિયામાં હાડકાનો માળો વીંટાયેલ હોય તેવા તેના દીદાર હતા। બીમાર હોવાને લીધે જ ગોકળ ઘેર હતો। તેની સેવા માટે તેના દીકરાનો દીકરો નાનીઓ ઘેર હતો। બાકી વાસના બધા જ ઘર લગભગ બંધ હતા। નાનીઓ એટલે 8 વર્ષની ઉંમરનો છોકરો, શરીર પર મેલું કેળિયું, ચડ્ડી પહેરવાનો વિચાર તેને હજુ આવ્યો ન હતો। આંખે પિયા, શરીર મેલું, પણ અવનવી રમતો રમવામાં એકોય ખરો। આમ તો એ 2-5 પૂણા લણવામાં મદદ કરી શક્યો હોત, પણ તેને ગોકળની સેવામાં ફરજિયાત રહેવું પડ્યું હતું। તે અત્યારે ડોકાગાડીની રમતમાં મશગુલ હતો। ગોકળ થોડુંક ખાંસ્યો, તેની છાતી ખખડી ઉઠી, તેને તમાકુ પીવાની તલબ લાગી। શરીરને ખાટલીમાં માંડ બેઠું કર્યું, પછી ઊભા થવા માટે પ્રયત્ન કર્યો, પણ તે તેમ ન કરી શક્યો। પેશાબ કરવાની ઈચ્છા થઈ આવી, પણ તે ઈચ્છા દબાવીને બેસી રહ્યો। તમાકુ પીવાની ઈચ્છાએ તેણે નાનિયાને બૂમ મારી, એ એલા નાનિયા, નાનિયા ક્યાં જોલ્યા? જવાબ ન મળતા ફરીથી બૂમ મારી, આહરૂ આ નૈડું ઘેર મલીટવાર ઊભું નહીં રહેતું, લ્યા નાનિયા હાંભળસ કે નહીં? હા ભા, એની બૂમો પાડા કરો છો? કહેતો નાનીઓ તેના દાદા તરફ ફરીને બોલ્યો, લ્યા ભાઈ જરા હોકલી ભરન, અજો અજેણમ છોણું ભરેલું પડ્યું છે, ઈને હળગાય ભોવો ભા, કહી નાનીઓ હોકલી ભરવાના કામમાં લાગી ગયો। હોકલીનું તેણે પાણી બદલ્યું, ચલમમાં રહેલી જૂની રાખ અને કોલસા ચૂલાની અજેણમાં પાછા નાખ્યા, શિંગડાની બનાવેલી ખીટી પર ભેરવેલી તમાકુન ભાથામાંથી તમાકુ કાઢી ગોળી તૈયાર કરી, અજેણમાંથી ભારેલું સળગતું છાણું કાઢી તેના પર બીજા છાણાના 2-3 ટુકડા મૂકી રોજની આદત પ્રમાણે ફૂંકવા લાગ્યો। રાખ ઉડતી હતી તોય છાણા સળગાવ્યા અને પછી ચલમમાં તમાકુની ગોળી મૂકી ઉપર તવો રાખી છાણાના અંગારા ભરવા માંડ્યો। એક કામ પૂરું થયું એટલે હોકલીના 2-4 કસ ખેંચી કાઢ્યા, ગુડગુડ 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 ગુડ, અવાજ સાંભળતા ગોકળે બૂમ મારી, હું કરસ, અલ્યા નાનિયા સોનો મોન્યો હોકલી તોણસ કે હું? અલ્યા ઓમ આયલ્યા, હોકલી પીનારા ના જોયા હોય તો અલ્યા હોંભળસ કે નહીં? નાનીઓ ઉતાવળે ઉતાવળે ગોકળ પાસે આવ્યો, હોકલી ગોકળના હાથમાં પકડાવી દઈ ડોકાની બનાવેલી ગાલી રમવા લાગ્યો। ત્યાં એકાએક વાંસના ઝાપેથી અવાજ આવ્યો, અલ્યા વાહમાં કોણ સ? વળી થોડી વાર રહી ફરીથી કર્કશ અવાજ આવ્યો, દિયોર કોઈ બોલતોય નહીં, કોઈ હક નહીં? લાલીઓ સફાળો ઉઠ્યો અને ઝાંપા તરફ જવા લાગ્યો। તેણે એકાદ વાર ભસીએ લીધું, વળી સોટી વીંઝવાનો અને કૂતરાને મારવાનો અવાજ આવ્યો, લાલિયાનો દાંતિયા કરવાનો અવાજ, ચિત્કાર અને પછી ભસવું સંભળાયા। ગોકળે લાલિયાને પુચકારી પાછો બોલાવવા માટે અવાજ કર્યો, લાલિયો પાછો આવ્યો, ગોકુળના ઘરથી દૂર ઊભો રહી કાન ખણવા લાગ્યો, નોનિયા, ઓ નોનિયા, જરા જો ન કુણ આવ્યું છે? જવાબ ન મળતા ધીમે ધીમે આડું પરખું કરી તે હોકલી પીવા લાગ્યો, ખાટલીમાં ખસવા પ્રયત્ન કર્યો પણ ખસી ન શક્યો। નાન્યો હજી એની ડોકાગાલીની રમતમાં મશગુલ હતો. ધીમે ધીમે લથડતા પગલાંનો અવાજ ગોકુળના ઘર તરફ વળ્યો ને દારૂની ગંધ સાથે એક માનવ આકૃતિ ગોકળે જોઈ. ગોકળ તરત જ એ લાલ આંખોમાં ડૂબેલા ભાવને કળી ગયો. વળી તુરત જ કહ્યું, ઓહો, આવો આવો વજયસંઘ ભા, રોમ રોમ, જમશો? ગોકળે બને એટલો વિનય વિવેક જાળવતા ને દૂરથી રામરામ કરતા કહ્યું, ચોથી અહીંકણ ભૂલા પડ્યા ભા. વજયસંઘ નશામાં ચકચૂર આધેડ વયની વ્યક્તિ હતો. દારૂની અસરમાં એનું આખું શરીર ઘેનમાં હતું. કપડાં મેલા, ફાટ્યા તૂટ્યા હતા. માથે સાફો હતો પણ ખૂબ જ ફાટેલો ને મેલો. તેના એક હાથમાં પાતળી લાકડી હતી. ગોકળને ખાટલીમાં આડો પડેલો જોતા જ વજયસંઘની આંખો ઝીણી થઈ, થોડીક ફરકી. આવકારનો જવાબ ના આપ્યો પણ ડાબા હાથનો ચાળો કરી બોલ્યો, ઓહો, લે મારું બેટું, પાછું ખાટલે બેઠું બેઠું કહેશે કે ચમશો ભા, ચોથી ભૂલા પડ્યા છો? જબરું લ્યા ભાઈ, બહુ જબરું હોક. ગોકળે ગભરાઈને વજયસંઘ સામે જોયું. દિયર, હજી એ સાંભળતો નથી? ઓકો પીવસ, મને હું જોયા કરસ? અલ્યા મોણસ જોયા છે કે નહીં? ગોકળે ઘણી મહેનત કરી પણ ઊભો ન થઈ શક્યો. મહાપ્રયત્ને હાથ લાંબો કરી હોકલી ભીંતડાને અડેલી મૂકી દીધી. તેની પેશાબ કરવાની હાજત તીવ્ર થઈ હતી. માળ માળ બે હાથ જોડી કરગરવા લાગ્યો. વજયસંઘ ભા, ઘણા દંતથી તાવની બળાગર છે, ઊભા થવાતું નથી એટલે પડ્યો છું. તમે તો મોટા મનવાળા છો ભા. વજયસંઘ ખીજાયો. મારું બેટું ખરું છે, એક તો મારી હોમાં જ ખાટલે બેઠું છે અને કહેશે કે તાવ આવ્યો છે. અલ્યા ગોકા, તાવ હેનો લ્યા, આ બે ત્રણ નૈડા છે એટલે બાલેટન થઈ ગયો છે. વળી પાછું મારી હોમે ચકચક કરે છે? ના ભા, એમ નહીં, આ તો જરા તાવ. અને ગોકુળ પૂરો જવાબ કરે ત્યાં જ લાકડી વીંઝવાનો અવાજ આવ્યો. સટાક સટ, સટાક સટ, સટાક સટ. ઓ માડી રે મરીચ્યો, સટાક સટ, ઓ રે ઓ રે. ચામડી પર લાલ કાળા ચાંઠા ઉપસવા માંડ્યા. રમતમાં મશગુલ નાનીઓએ અવાચક જોવા માંડ્યો અને પછી સટાક સટાક અને ચિત્કાર બંધ થઈ ગયા. તડફડતો ગોકળ ખાટલીમાંથી નીચે ક્યારે ગબડી પડ્યો એની વજયસંઘને ખબર ન પડી. ગોકળ સાવ અચેતનશો થઈ ગયો. તેનું પંચ્યું પલળી ગયું હતું. લાકડી ખાટલીને અથડાવા લાગી એટલે વજયસંઘે લાકડી ફટકારવી બંધ કરી. નીચે પડેલા ગોકળને જોઈને કહેવા લાગ્યો, સને દિયર, આ પડી એટલે નેચે હુતા, નકર ચેવા ખાટલે હુતા હુતા દોડવો હલાવતા તા દિયોર, આનેથી જ સીધા. હાક થૂ કરી વજયસંઘ થૂક્યો. પછી આજુબાજુ જોઈ વાસ બહાર નીકળી ગયો. પેલો લાલિયોએ બે પગ વચ્ચે પૂંછડી ઘાલી ક્યાંક જતો રહ્યો. ધીમેથી ધરતી પર પડેલો ગોકળ સળવળ્યો. આંગણાની ધૂળમાં હાથ પસારી કંઈ શોધવા લાગ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેને કંઈ દેખાતું ન હતું. શરીર કળતું હતું. એની સ્મૃતિઓ ઉભરાવા માંડી હતી. આંસુઓને પેલે પાર ચહેરો તેને દેખાવા માંડ્યો. અદ્દલ વજયસંઘ જેવો જ. તેણે માથું ધૂણાવ્યું, ભૂલવા ફાંફા માર્યા, પણ પેલો ચહેરો વારે વારે તેની સ્મૃતિને ખણવા જાણે ઊંડાણમાંથી કોઈ બોલાવતું હતું ખૂબ દૂરથી. ગોકળભાઈ, ઓ ગોકળભાઈ, અવાજ કાકલુદી કરતો હતો. આય બારી બહાર પર પસવાડ અંધારામાં હું ઊભો છું. ગોકળને અવાજ પરિચિત લાગ્યો, ખૂબ જ જાણીતો. ઓહો, આ તો વજયસંઘનો બાપો. ગોકળ મનોમન બબડ્યો ને છપ્પનિયા દુકાળની એક અંધારી રાત ધસી આવી. ગોકળભાઈ, એ તો હું માધોસંગ, આહરું ઘણું કર્યું, કોઈ ના મળ્યું, નસીબ મોકુલ્યા ગોકાભાઈ. વજો એની માં ને હું ત્રણ દાડાથી નકોયડા થયા છે. આખું ગોમ ભેકાર થઈ ગયું છે, ચોય કશું નહીં એટલે અહીં આવ્યો છું. ગળે ડૂમો ભરાયેલ અવાજ ગોકળ સાંભળતો ગયો, સાંભળતો રહ્યો. ગોકળ જાણે સ્વગત બોલતો હોય તેમ બબડ્યો, માધુભા, આવો આવો. પણ મારા કણે કશું નહીં, અનાજનો દોણોય નહીં, પણ થોડી કોંકણીઓ પડી છે, એ આલું ભા. થોડી વારે જાણે ગોકળે સાંભળ્યું, અસે તાણ ભાઈ, કોંકણીઓ તો કોંકણીઓ, મરેલાનાએ ભોંથાએ ખાવાનો વારો ભગવાને મેળ્યો તે ઈમ. જીવતર માટે કોંક તો જુઓ ને. ને ફાંઠ ભરીને કોંકણીઓ આપતી નાનીની દાદી દેખાઈ ન દેખાઈ ત્યાં તો માધુસંગના ઘરમાં બફાતી કોંકણીઓની વાસ તેના મનમાં ઉભરાઈ આવી. તમારો ગણ નહીં ભૂલું ગોકાભાઈ, શબ્દો ચિત્કાર કરતા તેના શરીરની આજુબાજુ વીંટળાઈ વળ્યા. વજો વજે સંગ, ગોકળે થૂંકવા માટે પ્રયત્ન કર્યો પણ થૂંકી શક્યો નહીં. ખાંસી ઉપડી, શૂળ ઉપડ્યું, ખાંસી શૂળમાં ડૂબી ગઈ. મારની યાદ તાજી થઈ, એ ફરી બેહોશ થઈ ગયો. વળી થોડીક ક્ષણો બાદ જાગ્યો. કડતરથી શરીર તૂટતું હતું. તેને પાણી પીવાની ઈચ્છા થઈ. નાનીઓ સાંભળ્યો. તેણે નાનિયાને સાથ કર્યો. નાનિયા, ઓ નાનિયા, ચ્યાં જો, થોડું પાણી આલ. અત્યાર સુધી અવાક થઈ જોયા કરતો નાનિયો સળવળ્યો. તેની ડોકા ગાડી અટકી પડી હતી. તે આમાં કંઈ સમજી ન શક્યો. તે હલબલી ગયો હતો. તેના માટે વેદનાની આ પ્રથમ અનુભૂતિ હતી. તે ગાળાની માફક જોઈ રહ્યો હતો. તેણે દાદાના શબ્દો સાંભળ્યા પણ શું કહ્યું તે ન સમજી શક્યો. તે ચમક્યો હોય તેમ ભડક્યો. ભા, હું બાપાને બોલાવીને આવું છું. કઈ નાનીઓ માણકીવાળા ખેતરે લણવા ગયેલા તેના બાપને બોલાવવા માટે દોડ્યો. લાલીએ હળવા પગે દેખા દીધી. ઉંકારા ભરતા ગોકળ તરફ દયામણી નજર કરી ગરદન આઘી પાછી કરી હવા સૂંઘવા લાગ્યો.